जनु मधु मदन मध्य रति रस आगर आगर वसंत ऋतु चालती होय पाछळ कामदेव होय अने वच्चे रति होय जनु मधु मदन मध्य वसंत ऋतु लोभामणी होय માણસ ભાવોમાં હોય અને વૃત્તિઓ પણ એવા પ્રકારની એમ એની જે શોભા વનની શોભા જીવનની માનવ જીવનની અંદરની જે વૈભવની ઉત્કૃષ્ટતાની ક્ષણોનું દર્શન કરાવતા તુલસીજી કહે છે કે બહુરી કહો છબી જસી મન મન બસાઈ સામાન્ય લોકોના મનમાં જે પ્રકારની છબી વસે છે એની વાત કરું છું. આમ કહીને તુલસીજીએ એટલી સરસ ઉપમા મૂકી દીધી અને તે છતાંય ઉપમા બહુરી કહેવું જે જોઈ છતાંય મારા હૃદયથી મારા મનમાં એક મને ઉપમા સૂજી છે તે કહું. ઉપમા બહુરી કહું જીએ જોઈ ખૂબ જ વિચાર કરીને જીએ જોઈ આ ઉપમા ક્યાં બેસે. સામાન્ય ઉપમા ભગવાનને આપી શકાતી છે? ભગવાનને જે કઈ રીતે વર્ણવવા હોય કે એમના શૃંગારનું કે એમના પદનું ગાન કરવું તો કઈ ઊંચી સ્થિતિ હોવી જોઈએ. સામાન્ય અલંકાર કે સામાન્ય ઉપમાઓ ભગવાનને ન આપી શકાય. તો કહે છે કે મારા મનને જે સૂજ્યું એ ઉપમા હું બહુરી કહું. હું ખૂબ જ ભાવપૂર્વક કહું છું. શું? કે તુલસીજીને આકાશ દર્શન કરવાનું. તુલસીજી ખગોળ શાસ્ત્રના પણ કેટલા અભ્યાસી છે. આકાશમાં જોયું, અત્યારે સવારના પહોરમાં જોશો ને અત્યારે ચંદ્ર છે, પણ ત્યાં રોહિણી નક્ષત્ર હશે અને રોહિણી નક્ષત્ર આઠમને દિવસે ચંદ્રની સાથે હોય ને એને જન્માષ્ટમી કહેવાય. જો રોહિણી નક્ષત્ર આગળ પાછળ થતું હોય તો જન્માષ્ટમી પણ એક તિથિ વધારીને ક્યાં તો આગળ જતી રહે, ક્યાં તો એક કાપીને આગળ આવતી રહે. પણ રોહિણી નક્ષત્રમાં જ ચંદ્ર હોવો જોઈએ. રોહિણી નક્ષત્ર કેવું છે? આ પ્રકારે વી આકાર. તુલસીજીએ ઘણી જગ્યાએ એક જગ્યાએ તો ચંદ્રને અને રોહિણીને કેવા એવી ઉપમા આપી દીધી છે. સાધુ હોવા છતાંય ગ્રહસ્થીને એના ભાવોની ઉપમા આપી દીધેલી છે. પણ અહીંયા આગાડી આકાશની અંદર ચંદ્ર દર્શન કરતા કહ્યું, જાનું બુધું બીધું બીચ. આકાશમાં ગ્રહો, એમાં બુધ ગ્રહ, ચંદ્ર, અને એમાં આગળની બાજુએ ચંદ્ર હોય, પાછળની બાજુએ બુધ હોય, અને વચ્ચે રોહિણી હોય, રોહિણી નક્ષત્ર. એટલે બુધ બુધ બીધું, ભગવાન સ્વયં ચંદ્ર છે, કૃષ્ણ ચંદ્ર છે, અને રોહિણી એટલે 27 બહેનો છે, 27 નક્ષત્રો, અને 27 બહેનોને ચંદ્ર સાથે પણ આવેલી આની કથા છે. અને ચંદ્ર અને રોહિણી એ પણ પતિ પત્ની છે. અહીંયા આગળ સીતાજી અને ભગવાન પણ દાંપત્ય જીવનની અંદર છે. બીધું બુધ બીધું બીચે રોહિણી સોઈ, એટલે ચંદ્ર અને બુધ આ બે ગ્રહો છે અને એની વચ્ચે રોહિણી જેમ શોભે એમ સીતાજી શોભી રહ્યા છે. વનના માર્ગે ચાલતા ચાલતા ઉભય બીચ સિય સોહતી કહેસી. આ બેની વચ્ચે કેવી રીતે શોભે છે? બ્રહ્મને જીવની વાતો તો કરી દીધી, પણ બુધ અને વિધુ, બુધ અને ચંદ્રની વચ્ચે જેમ રોહિણી શોભે આકાશની અંદર, જોવાનો પણ આનંદ થાય. બુધ ગ્રહ પાછળ હોય, ચંદ્ર આગળ હોય અને વચ્ચે રોહિણી. અત્યારે તો ગુરુ ગ્રહ છે ત્યાં આગળ, રોહિણી નક્ષત્રની નજીકમાં ગુરુ છે, એટલે ચંદ્ર, ગુરુ અને રોહિણી ત્રણ ભેગા થશે. અહીંયા બુધની વાત નથી. અત્યારના આકાશ દર્શનમાં આજે જો જુઓ તો આઠમને દિવસે ચંદ્ર નજીકમાં આવશે, ગુરુ પણ હશે અને રોહિણી નક્ષત્ર પણ હશે. સવારે જોજો, આઠમની નોમને દિવસ સવારે. આમ આકાશનો કેટલો અભ્યાસ હશે ગ્રહો અને નક્ષત્રનો તુલસીજીને, કે અહીંયા અગાડી ઉપમા આપવાની ઈચ્છા થઈ તો ધરતી ઉપરની ઈચ્છા નથી, ઉપમા નથી આપી, આકાશ, આકાશની ઉપમા આપી. કેમ કે પ્રભુ તો અમારા હંમેશા સૌથી ઉપર છે. આ 100 જયારે ગ્રહો ને નક્ષત્રની વાત આવી ત્યારે એક વાત કરીએ કે 108 મણકા, 27 મણકા આ માળાના કેમ? તમે જેનું નામ જપવા માટે માળા હાથમાં લીધી, એ માળાની મણકાની સંખ્યા આવી કેવી? 27, 108, કેમ 11 ના એ કરી, 51 ના એ કરી, 125 ના કરી, 101 ના કરી અને 27 ને 108? બોલો કયું કારણ હશે? 27 નક્ષત્રો એ આકાશમાં ઉર્ધ્વ છે. અમે જેનું નામ જપીએ છીએ, જે ભગવાનનું, જે ગુરુ મહારાજનું, જે શક્તિનું, આ 27 મણકા દ્વારા એ આકાશની અંદર અતિ ઊંચે સ્થાપિત થયેલું તત્વ છે, ધરતીનું તત્વ નથી. અમે જેનું સ્મરણ, જેની ઉપાસના કરીએ, જેના જપ કરીએ છીએ એ ઉર્ધ્વગામી છે. અમે પણ અમારી વૃત્તિઓને, અમારા વિચારોને એટલી ઉર્ધ્વગામી બનાવીએ જ્યાં તારા અને નક્ષત્રો છે ત્યાં સુધી. અને એટલે એ આપણે 27 તો એના પ્રતિક રૂપે છે, નક્ષત્રોના પ્રતિક રૂપે 27 તો આપણે માની લીધા, પણ 108 કેમ ના? જ્યોતિષની અંદર એક એક નક્ષત્રની ચાર ચાર અવસ્થાઓ બતાવી છે. જેમ માણસના જીવનની ચાર અવસ્થા, એમ નક્ષત્રની સાથે ચંદ્ર રહે તો એને એક એક નક્ષત્રમાં ચંદ્રને ચાર ચાર અવસ્થાઓ રહે. જેમ આપણા જીવનની અંદર બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આમ ચાર અવસ્થાઓ બતાવી છે. એવી જ રીતે એક એક નક્ષત્રની અંદર ચંદ્રની પણ આ જ પ્રમાણે ચાર અવસ્થા હોય. અને 27 ચોકું આવડે છે 108. તો એ ચારે એક એક અવસ્થા પ્રમાણે આપણે 108 માળાના 108 મણકા એ રીતે બનાવ્યા કે અમે જે તત્વની ઉપાસના કરીએ છીએ એ તત્વ આકાશનો ઉર્ધ્વગામી છે અને એની ચારે ચાર અવસ્થા સ્વરૂપ 108 વખત અમે ભગવાન નામ લઈએ એટલે બધી જ અવસ્થાઓ અમારી એ નક્ષત્રોની સાથે આકાશગામી, ઉર્ધ્વગામી અને પવિત્ર હોય એવો ભાવ એની અંદર રહેલો છે. એટલે આપણે જે માળા હાથમાં લઈએ છીએ અને માળા વડે જે કોઈ મંત્રની ઉપાસના કરીએ છીએ એ મંત્રની અંદર આવી ઉર્ધ્વગામી શક્તિ બની રહો અને એ જપ દ્વારા અમારી વૃત્તિઓની પણ એ પ્રકારની ઉર્ધ્વગામી વૃત્તિ બને એ ભાવથી તો માળાના મણકા 108 કે 27 છે. અને ઉપાસના હોય, ઉપાસના તો હંમેશા ઉર્ધ્વગામી જ હોય. અહીંયા આગળ ભગવાનને ઉપમા આપી એની પાછળ પણ તુલસીદાસજીનો ભાવ એ છે, આ ધરતી પરની કોઈ ચીજ વસ્તુ અમે જપતા નથી માળા વડે, કે ભગવાનને પણ તુલસીજી ઉપમા આપે છે આ માટીમાંથી, આ પાંચ ભૌતિકતામાંથી બનેલામાંથી નહીં, અલૌકિક છે અને ગેબી છે, કે જે મૃદુગામી આકાશી તત્વ છે. અને એટલા માટે કહ્યું જનુ બુધ બીધુ બીચ રોહિની સોહી ઉપમા ઉભય બીચ સી સોહતી કહેશી, ઉપમા આપી દીધી. અને તમે કાયમના દર્શન કર્યા કરો, જયારે બુધ ચંદ્ર ની વચ્ચે રોહિણી આવે ત્યારે પંચાંગમાં જોઈ લેજો આવી સ્થિતિ ક્યાં આકાશમાં ક્યારે આવે છે આ ગ્રહો ને નક્ષત્ર ની ત્યારે દર્શન કરજો ભગવાન સીતારામજી ને લક્ષ્મણજી લક્ષ્મણ ના સ્વરૂપ એના દર્શન કરીને જોઈ લેજો ક્યારેક ક્યારેક પંચાંગ ની અંદર ચલો વનવાસી સીતારામજી ને લક્ષ્મણજી ના દર્શન કરવા છે ક્યારે એ તિથિ આવે છે બુધ ચંદ્ર અને રોહિણી એક દિવસે એની સ્થિતિમાં અહીંયા ઉપમાનો પણ કેટલો ઊંચો ભાવ છે કે મારા ભગવાન હું જેની ઉપાસના કરું છું તે આ ધરતીની માટીના પાંચ ભૌતિક નથી એ તો પરમાત્મા તત્વ છે અને એ અલૌકિક છે એટલા માટે એની સ્થાપના આકાશની અંદર કરીને પોતાની શ્રદ્ધા વડે એ ઉચ્ચ ગતિને પામવા માટેની ઉપાસના છે.